મુકામ 18મો સમાધિ. ગુરુ રામાનંદ સ્વામીના અંતરધ્યાન થયા પછી તેમના 14માના દિવસે સૌરાષ્ટ્રના ફણેણી ગામે ભદ્રા નદીના કાંઠે સભા કરીને ભગવાન શ્રી સ્વામિનારાયણે શીતળદાસ નામના એક સંન્યાસીને સમાધિ કરાવી. સ્વામિનારાયણ સંપ્રદાયની તવારીખ મુજબ સમાધિ પ્રકરણનો પ્રારંભ કર્યો હતો. પછી તો સમાધિની ઘટના શ્રીજી મહારાજના સાનિધ્યનો એક ભાગ બની ગઈ. મહારાજના દર્શનથી, સ્પર્શથી, સંકલ્પથી, અરે એમની ચાખડીના ચટ ચટ અવાજથી પણ સમાધિ થવા માંડી. એકવાર શ્રીજી મહારાજે ગઢપુરમાં લાડકીબાઈ ભાટ નામના એક સત્સંગી બહેનને સમાધિ કરાવી. સમાધિમાં અતિશય તેજ જોઈને એ બહેન તો ચીસો પાડવા માંડ્યા. મહારાજે તેમને સમાધિમાંથી બહાર લાવી સમજાવ્યા, તારું સ્વરૂપ તો આત્મા છે, દેહ નથી. આ લાડકીબાઈ નામ ને ભાટનો દેહ તે તું નથી. અછેદ્ય અભેદ્ય એવો જે આત્મા છે તે તારું સ્વરૂપ છે. પછી તેને ફરી સમાધિ કરાવીને કહ્યું કે મૂળાધાર ચક્ર કે જે ગણપતિનું સ્થાનક છે ત્યાં ચાર પાંખડીનું કમળ છે, ત્યાં જઈને તારું સ્વરૂપ જો. બેને આત્મભાવે સમાધિમાં મૂલાધારમાં પ્રવેશ કરી દિવ્ય પ્રકાશ જોયો ને પ્રણવનાદ સાંભળ્યો. પછી સ્વાધિષ્ઠાન ચક્ર કે જે બ્રહ્માનું સ્થાનક છે ત્યાં એથી પણ વધુ પ્રકાશ જોયો ને ભયાનક નાદ સાંભળ્યો. એથી ઉપર મણિપુર ચક્ર યાને વિષ્ણુના સ્થાનકે અતિશય તેજ અને મહાભીષણ નાદ થતો જોયો. એવી રીતે સમાધિમાં સાધક જેમ જેમ ઊંચી ને ઊંચી ભૂમિકાઓમાં જાય છે તેમ તેમ વધુ ને વધુ નાદ સંભળાય છે ને વધુ તેજના અંબાર દેખાય છે. ત્યારે ગમે તેવો ધીરજવાન પણ ભયભીત થઈ જાય છે. પરંતુ લાડકીભાઈ આત્મનિષ્ઠા અને ભગવદ નિષ્ઠાને બળે આ અનુભવ પછી સમાધિ નિષ્ઠ બની ગયા. આટલી પૂર્વ ભૂમિકા પછી હવે આપણે વિચારીએ કે આ સમાધિ એ ખરેખર છે શું. મનના પરિપ્રેક્ષ્યમાં આ વિષયને સમજીએ. આપણી પાસે સામાન્યતઃ બે ભૂમિકાઓ છે જેની અંદર માનવ મન કાર્ય કરે છે. પહેલી ભૂમિકા છે સચેત ભૂમિકા, જેમાં બધું કાર્ય હું કરું છું એવી ભાવનાથી જોડાયેલું હોય છે, જેમ કે જાગ્રત અવસ્થા. બીજી ભૂમિકા છે અચેત અવસ્થા, જેમાં બધું કામ હું કરું છું એ અહંભાવ વિના થતું હોય છે. દાખલા તરીકે નિદ્રા દરમિયાન શરીરની બધી જ ક્રિયાઓ અહંભાવ વિના થાય છે. આ બંને ભૂમિકા કરતાં એક ઉચ્ચતર ભૂમિકા છે જેમાં મન હું કરું છું એવા અહંભાવ વિના સક્રિયપણે કાર્ય કરે છે. આ ભૂમિકાને અતિચેતન અવસ્થા અથવા સમાધિ કહે છે. જ્યારે માણસ ગાઢ નિદ્રામાં જાય છે ત્યારે તે સચેત ભૂમિકાથી નીચેની અચેત અવસ્થામાં પ્રવેશે છે. એ સ્થિતિમાં તે શ્વાસ લેવાની સાથે પડખું ફરવા જેવી શારીરિક ક્રિયાઓ પણ કરતો હોય છે. પરંતુ આ બધું કરતી વખતે તેને હું કરું છું એવું કર્તૃત્વનું અભિમાન નથી હોતું. જ્યારે તે ઊંઘમાંથી જાગે છે ત્યારે તે એનો એ જ વ્યક્તિ રહે છે. પરંતુ જ્યારે માણસ સમાધિમાં જાય છે ત્યારે સમાધિમાં જતા પહેલા જો તે મૂર્ખ હોય, જડ હોય, અજ્ઞાની હોય, પાપી હોય, નિષ્ઠુર હોય, તો પણ સમાધિમાંથી તે પૂર્ણ જ્ઞાની, પુણ્યવાન અને સહૃદયી બનીને બહાર આવે છે. આવું કેમ થાય છે? એનો ખુલાસો ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢડા મધ્યના 20મા વચનામૃતમાં કર્યો છે. જીવ જ્યાં સુધી દેહમાં છે ત્યાં સુધી તે ઇન્દ્રિયો અંતઃકરણનો દ્રષ્ટા માત્ર જ છે. તે જ્યારે સમાધિમાં જાય છે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણના દ્રષ્ટાપણાનો ત્યાગ કરીને માયાથી પર જે બ્રહ્મ તે સરખો ચૈતન્ય સ્વરૂપ થાય છે. સમાધિમાં જીવ બ્રહ્મ સંગાથે તુલ્ય ભાવ પામતો હોવાથી તેના જ્ઞાનની વૃદ્ધિ થાય છે. જે સાધકોની ઇન્દ્રિયોની શક્તિ તપ નિવૃત્તિ ધર્મ ને વૈરાગ્ય યુક્ત હોય છે તેઓ સમાધિ દ્વારા નારદ સનકાદિક તથા શુકજીના જેવી સિદ્ધ દશા પ્રાપ્ત કરે છે. આવા સિદ્ધો શ્વેત દ્વીપ બદ્રિકાશ્રમ ઇત્યાદિ ભગવાનના ધામોમાં એ જ શરીરે જાય આવે છે તથા લોક અલોક સર્વે ઠેકાણે એમની ગતિ હોય છે. અષ્ટાંગ યોગ અનુસાર સમાધિના બે પ્રકાર છે. એક સંપ્રજ્ઞાત સમાધિ, બે અસંપ્રજ્ઞાત સમાધિ. સંપ્રજ્ઞાત સમાધિમાં પ્રકૃતિને કાબૂમાં રાખવાની સઘળી શક્તિઓ આવે છે, જ્યારે અસંપ્રજ્ઞાત સમાધિ સઘળી માનસિક ક્રિયાના વિરામના નિરંતર અભ્યાસ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ વચનામૃતમાં બે પ્રકારની સમાધિનો ઉલ્લેખ કરે છે. એક સવિકલ્પ સમાધિ અને બે નિર્વિકલ્પ સમાધિ. જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય પણ શુભ વાસના હોય કે હું નારદ સનકાદિક કે શુકજી જેવો થાઉં, એવી રીતનો જે વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિવાળો કહેવાય. જેને એવી રીતેનો વિકલ્પ ન હોય ને જે અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિમાં જ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહે છે. કટડા પ્રથમનું 40મું. એકવાર વડતાલમાં ભાદરણના એક પાટીદારે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, આ સમાધિ તે કેમ થાતી હશે? શ્રીજી મહારાજે આ ગહન પ્રશ્નનો અતિ સરળ જવાબ આપ્યો હતો. તેમણે સમજાવ્યું હતું, આ પૃથ્વી ઉપર અનેક પ્રકારના પથ્થર છે. ચમકપાણ પણ એ પૈકીનો એક પથ્થર છે, પરંતુ તેનામાં નૈસર્ગિક લૌહ ચુંબકત્વનો ગુણ રહેલો છે. તેથી જ્યારે ચમકના પહાડ સાથે વહાણ આવે છે ત્યારે ચમકના ચુંબકત્વને લીધે વહાણના ખિલ્લા ખેંચાઈને પથ્થરને ચોંટી જાય છે. એ જ રીતે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે અવતરે છે ત્યારે દેખાય છે તો અન્ય મનુષ્ય જેવા જ, પરંતુ એમની પ્રભુતાનું ચુંબકત્વ જીવને સેજે એમના પ્રતિ આકર્ષે છે. તેથી જ્યારે કોઈ જીવ શ્રદ્ધાપૂર્વક ભગવાનનું દર્શન કરે છે ત્યારે તેના ઇન્દ્રિય પ્રાણ ભગવાનના સ્વરૂપમાં ખેંચાઈ જતા તેનું ચિત્ત સમાધિમાં સ્થિત થઈ જાય છે. વડતાલનું 13મું. એકવાર સમાધિ થયા પછી બ્રહ્મના સ્વરૂપમાંથી ફરી દેહમાં પાછું સહેલાઈથી આવી શકાતું નથી. માત્ર 3 સંજોગોમાં જ જીવ સમાધિમાંથી પાછો દેહમાં આવે છે. એક સંસારમાં સુખની વાસના એટલી પ્રબળ છે કે તે જીવને સમાધિમાંથી પણ જગાડે છે. બે અતિ સમર્થ મુક્ત પોતાની મેળે સમાધિમાં આવજા કરી શકે છે. 3 એવા અતિ સમર્થ મુક્તો બીજાને પણ સમાધિ કરાવે તથા પાછા દેહમાં લાવે છે. ઘટડા પ્રથમનું 73મું. સમાધિમાં પણ કામ વાસના બળતી નથી. ભાદરાના રત્ના ભક્ત સમાધિ નિષ્ઠા હતા, પરંતુ એમના અંતરમાંથી કામ વિકાર ટળતો નહોતો. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ તેમને પ્રતિલોમ પણ ધ્યાન કરવાની લટક ટેકનિક શીખવાડી. રત્ના ભક્તે એ પ્રમાણે પોતાના આત્માની અક્ષર બ્રહ્મ સાથે એકતા કરી એમાં વારંવાર લોમ પ્રતિલોમ વૃત્તિએ શ્રીહરિની મૂર્તિનું ધ્યાન કરવા માંડ્યું. પરિણામે એમના જીવ સાથે એક રસપણાને પામેલી કામવાસના બળીને ભસ્મ થઈ ગઈ. આ સમાધિ કરતાં પણ પ્રતિલોમ ધ્યાન શ્રેષ્ઠ છે. અબજી બાપાશ્રી કહેતા કે સમાધિ તો સકામ માર્ગ છે. જે અખંડ મહારાજની મૂર્તિને દેખે તે જ સાચો સિદ્ધ છે, અને એવી સિદ્ધ દશા એ જ અખંડ સમાધિ છે. જય શ્રી સ્વામિનારાયણ.